अत्रे उपस्थित सौ बहनों भाइयों आमंत्रित अगर शुभेच्छको जे कोई अत्रे उपस्थित है सबनु हार्दिक स्वागत करूँ छू। आप आज बदा जाने कि मकर संक्रांति 14 जानुआरी ने अपना संत अपना गुरुवार श्री मनीषारण जी महाराज ना आज जन्मदिवस है। संतों ने माटे खास कर प्रागट्य दिन एवं कहम प्रागट्य प्रगट थव एट जन्मदायण करो के अमने प्रागट्य दिन एट जन्मोत्सव है। आज आ प्रसंगे जारे आप सब उपस्थित छो अनेक जन ने हूँ ओळखू छू दिल्ली थी पधारेला है बहार थी दर वर्षे गुरुपूर्णा पर आवे छे तमने मारे आ प्रसंगे जारे स्वागत करूँ तारे एक बात अने विचार वहेता मूकू छू। आपणा जगतनी अंदर सृष्टि उत्पन्न थई जगत तारे त्या पछी अनेक राष्ट्रों में वेचायेलू है। आ देश एक जुदा जुदा राज्यों में अने जगत आखो जुदा जुदा राष्ट्रों में दरेक राष्ट्रनी अनोखी पद्धति है संस्कृति है विचारों से कोई देशनु खानपान कहीं क्या है कोई जगह बीजू है कोई जगह विचारसरणी जुदी है। संत कबीरे कहूँ तेम मन का फेर दरेकना विचार जुदा પણ સાથે એક હું તો વિચાર કરવા માગું છું કે કોઈ પણ ધર્મમાં કોઈ પણ રાષ્ટ્રના ધર્મકો અથવા ભારતમાં જ હોય તો પણ કોઈ જે ધર્મ હોય ઇસ્લામ હોય કે ખ્રિસ્તી હોય હિન્દુ હોય જે કોઈ હોય તેમાં માનવ દયા જે માનવ દયા છે જે આપણે જેને હ્યુમેનિટી માનવતા એનું ના પાડી નથી પરંતુ બધા વેચી ગયેલા છે કોઈ ખાનપાનની હાથે કંઈ લેવા દેવા નથી। તમે નોન વેજીટેરિયન છે એટલે સજ્જન જ છો અને વેજીટેરિયન છે એટલે દુર્જન છે અગર વેજીટેરિયન છે એટલે સજ્જન છે ને પેલા દુર્જન છે એની હાથે કોઈ નિસ્બત નથી। નિસ્બત આપણા મનના વિચાર સાથે છે વિચારોનું મનુષ્ય પર બહુ મોટું પ્રભુત્વ છે। તમે જેવા વિચારો મનમાં કરો તે પછી એમનું વર્તનમાં આવે અને વિચારોને માટે સદવિચારો સદવિચાર એક મહાન બળ છે। પણ આપણે લોકો સાંપ્રદાયિકતાની અંદર વેચાઈ ગયા અને તેમાં છે તે જે વેચાઈ ગયા સંપ્રદાયો હોય કે જે આપણે નદીનું પાણી વહેતું છે એટલે પવિત્ર છે અને એક તપેલું ભરી લાવીએ અને ઘેર બેડામાં મૂકીએ એટલું પવિત્ર રહેતું નથી તળાવનું પાણી એટલું પવિત્ર રહેતું નથી। પવિત્રતાનો અર્થ ચોખ્ખું એવું હું કહું છું વહેતું પાણી ચોખ્ખું રહે છે એટલે આપણા જે વિચારો છે વર્તન તે વિચારોની અંદરથી જ આવે છે। પહેલાં આપણે જોઈએ છે કે ક્ષુદ્ર જંતુ મચ્છર માણસનું લોહી પીએ છે જંગલમાં જંગલી પ્રાણી પશુ વાઘ વરુ એનું લોહી પીએ છે પરંતુ હું એવું કહું કે હજુ પણ આપણે બધા જ ધર્મની વાત કરીએ બધી સત્યનું આચરણની વાત કરીએ પણ માનવતા આપણે ભેકાવી શકતા નથી। એટલા કેટલા આપણે જોઈએ છે દાખલા કે મનુષ્ય માણસનું લોહી પીએ છે કારણ કે એના અનેક જાતના છે કોઈનું શોષણ કરવું કોઈનું પચાવી પાડવું બળાત્કાર કરવો જે કંઈ બધું ચાલે એ છે તે એક જાતનું તેમાં આપણે કહી અને આપણે કહીએ છીએ એવું કે બધે બગડી ગયું એટલો વિચાર કરવો પડે કે આપણે ક્યાં ઊભા છે આપણે આ જગ્યાએ ઊભા છે કોઈ આશ્રમમાં ઊભા છે કે બીજી જગ્યાએ ઊભા છે તો એટલે આપણે ક્યાં છીએ આપણે આપણી જાતને પેલી ઓળખવાની છે તે ઓળખતા નહીં। કોઈ આપવું છે એક ભાઈએ સ્વામીજીને પૂછ્યું કે મને ઓળખો સ્વામીજી કે હું મેં મારી જાત હું મને જાતને જ નથી ઓળખી શકો હવે ઓળખવાની અંદર છો તમારું નામધારી રીતે હું ઓળખું કે આ ફલાણા ભાઈ છે પણ તમે એમ તમારા આખાને કોણ ઓળખે? કારણ કે પહેલાં તો આપણે આપણી જાતને ઓળખતા નથી. હું તો એવું કહું છું કે તમે મંદિરે જાઓ તેની ના નથી, મસ્જિદને જાઓ તેની ના જાઓ તેની નહીં, પણ તમે કેટલા બીજાને ઉપયોગી છે તમારું જીવન. તમે સત્યનું કેટલું આચરણ કર્યું, સત્યમ શિવમ સુંદરમ, એના માટે કોઈ પણ ધર્મમાં કોઈ પણ રાષ્ટ્રમાં એનો વિરોધ નથી. પરંતુ આપણે આપણી જાતે આ બધું ઊભું કરીએ. હમણાં આપણે અહીંયા ઘણા સંતો થઈ ગયા, અખો ભગત, સંત કબીર, અને છેલ્લે તો એક સંત મહાત્મા ગાંધી થયા. મહાત્મા ગાંધી એ સંત જ છે, પણ આપણે જેમ બધા સંતોને ઓળખ્યા નહોતા, ઈસુ ખ્રિસ્તને નહોતા ઓળખ્યા, એટલે ફાંસી ચડાવી દીધા ને આપણા ત્યાંથી ગોળી વાગી. કારણ કે જે સંત છે તેને હંમેશા ગોળી ખાવાની જ હોય છે. કારણ કે આપણે મહાત્મા ગાંધીજીની વાત કરીએ તો એને કેટલું બધું કહ્યું એક સત્યના એમ પર, એ કેટલું બધું વિલ પાવર, એનું મનોબળ કેટલું, એનું વિચારોનું પ્રભુત્વ કેટલું. તેવી રીતે આપણે જે કંઈ વિચાર કરીએ છીએ તે પોતે પોતાની જાતે સુધરવા, બધે ભ્રષ્ટાચાર બગડી ગયો. અરે બધે ભ્રષ્ટાચાર બગડ્યું, પણ તમે બગડ્યા જ પહેલાં તમે તમારી જાતને સુધારો, બધા એની મેળ આપે. એટલે મારું અત્યારે ઉપસ્થિત સૌ સજ્જન કહું છું કે સ્વામીજીની પાસે આપણે વર્ષોથી કેટલા આવે, ગુરુ પૂર્ણિમા શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે, હવે આપ જન્મ જો વખતે, પણ તો આપણે એમને જે આપણે જણાવે છે બહુ સાદી શૈલી, સાદી ભાષાને સ્વામીજી જણા વિચારો, આ કેવી રીતે વર્તન, સામાજિક હોય તો કેવી રીતે વ્યવહારમાં રહેવું, એ બધું. પણ તો આપણે અહીંથી ગયા પછી આપણે વાતને અમલ કેટલો કર્યો તો તમારું કલ્યાણ, કે મારું કલ્યાણ થાય. દુનિયાને બતાવવા માટે મોટે બતાવવી, કોઈ ડિગ્નિટી, કોઈ હોદ્દો ધારણ કરવો, એ જુદી વાત છે. પણ આત્માને માટે તમારે જો કરવું તો તમારી જાતે પ્રબળ મહેનત કરવી પડશે. આપણે જાતે જ્યાં સુધી આપણે નુકસાન થાય એવું લાગે, પણ એવું નથી. સપનેશા આ જગતમાં રામ હતો તો રાવણ બી હતો, કૃષ્ણ હતો તો કંસ હતા. આ શુભ અશુભ તો ચાલવાનું છે, પણ તો અશુભ નથી, આપણે શુભ કામ કરવાનું છે ને શુભ થવાનું છે. એના માટે સંઘર્ષ કરવો પડે. કોઈનું ઘર બાંધવાના માટે મુશ્કેલી નહીં, પણ બાંધવાની બહુ મુશ્કેલી છે. કેવી રીતે? આપણે આપણે બિલ્ડ કરવા, આપણે પોતાને બિલ્ડ કરવા માટે આપણે સ્વામીજીએ જે કંઈ ઉપદેશ આપણે આપે છે તો જો આપણે તે ગ્રહણ જ ના કરવાના હોય, નહીંથી જ્યાં પછી તે ધોળા મોરા જેવા જ હોય તો એનો કોઈ મિનિંગ નથી. એટલે મારું તો આપ સૌને એવું અત્રે મારી વિનંતી છે કે પૂજ્ય સ્વામીજી પાસે આપણે જ્યારે આવીએ, આપણે એમના શિષ્ય હોવાનો દાવો કરીએ, ત્યારે આપ સ્વામીજીને ખાસ શું થાય કે તમે આપણે એમાંથી સુધરા કેટલા. ભગવાન ઈશ્વર તો એવું કહે છે કે હું જાણું છું કે તમે મારી પૂજા મંદિરમાં મારી મૂર્તિની કેમ કરો છો. તમારે લક્ષ્મી જોઈએ છે, કોઈને સંતાન જોઈએ છે, કોઈને બીજું જોઈએ છે, કોઈને હોદ્દો જોઈએ છે, પણ તો અને છેવટે એ ના જોઈતો હોય તો મુક્તિ કે મોક્ષ જોઈએ છે, પણ તમારે કંઈ જોઈએ છે ને જોઈએ છે, પણ તો હું એમ તમને મળવાનો નથી મંદિરોને મૂર્તિઓને કે બધે, હું તો તમારી અંદર જ છું, હું ચેતું છું, આવાજ આપું છું, પણ તમે ગણકારતા નથી. માટે જો તમારે મને શોધવું હોય તો તમે સત્યનું આચરણ કરો. સત્યમ તો પછી શિવ થાય, કલ્યાણકારી, સત્યમ શિવમ સુંદર, તે સુંદર વસ્તુ હોય, પણ કોઈ પણ ધર્મ એની ના પાડતો નથી. ફક્ત આપણે આપણી મેરે ઉપજાવી કરવી છે. રામના મંદિરે જ્યાં પણ રામના મંદિરે કોઈ કહે કે મેં તો દરરોજ ભજન કરું છું રામના મંદિરે, જો વર્ષોથી જોઈને મારું બરાબર કામ થતું, પણ રામે ક્યારે કહ્યું કે તમે આવજો તારું કામ કરી આપીશ. ભાઈ રામના મંદિરે જઈને એ જોવાનું છે કે રામને આટલું 14 વર્ષ વનવાસ વેઠો, કષ્ટ વેઠું, જો રામ ગાદી પર બેસી રહ્યા હોત તો એમનો ઇતિહાસ રામાયણ રચાવાનું નહોતું. દશરથ રાજાનું મંદિર નહીં થયું, રામનું થયું. માટે એ કહે છે કે મેં જે કષ્ટ વેઠું તે કષ્ટ વેઠા સિવાય કશું થવાનું નથી. એટલે તમારે કર્મ કરવાનું, કરવાનું ને કરવાનું, એમાં આપત્તિ આવવાની. અને તમે રામાયણ જુઓ, આખરે સુપર્ણખા મળી, આ મળી, એટલે વિઘ્ન, વિઘ્ન એટલે પ્રતિકૂળતા. પ્રતિકૂળ પરિસ્થિતિને આપણે રાક્ષસ ગણી લો, અનુકૂળતા એટલે દેવત્વ. એટલે પ્રતિકૂળતાએ કોઈ પણ કાર્યમાં પ્રતિકૂળતા આવવાની, અને પ્રતિકૂળતાને પાર કરો તો આપણે આપણું કાર્યમાં સફળતા. કે જે છે તે આપણા વિચારો, વિચારો શુદ્ધ કરવા માટે સારું જોવું, સારું સાંભળવું, અને પછી સામે એ કર્યા પછી પાપોનું મનન કરીએ, અથવા સંગતિ કરીએ તો કોઈ સર્જન નહીં કરીએ. આ છે હમણાં વૈષ્ણવ જન્મ આવ્યું, નરસિંહ મહેતાનું. કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા વૈષ્ણવ જન્મ, કારણ કે કેટલું સરસ છે એ ઉપદેશ, મહત્વનો છે. આવા જ ઉપદેશ કોઈ દરેક સંતોએ આપેલા છે. એટલે આજે અત્યારે ઉપસ્થિત થયા છો ત્યારે ફરી વાર હું આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું, અને પરમ પૂજ્ય સ્વામીજીને વિનંતી કરું છું કે આપ આપણે આની પર કોઈ વધારે બહુ એનો પ્રકાશ આપો, અને અત્યારે પછી ઉપસ્થિત સૌ મેદીને એની જાણકારી થાય, અને સૌ સાંભળે, અને તેની માટે આપણી બધી અરજી તેને રાહ જોઈ રહ્યા છે. તો આટલાથી હું મારું એ છે બંધ કરું છું. જય
પૂજ્ય અંબાલાલ સાહેબે આપણ સૌનું સ્વાગત કર્યું. હવે હું સોહમ હોસ્પિટલના ડૉક્ટર જે નવસારી, તેમને આપણી અંદરના જે એક છે બધાની ઉપર જ સ્વામીજીની કૃપા છે, અને વિશેષ કૃપા બધાની ઉપર જ છે તેમ આ ડૉક્ટર સાહેબ પર પણ વિશેષ કૃપા છે. તો આજે 10 મિનિટ માટે એમને પ્રકાશ પાડવા માટે વિનંતી કરું છું.
ઉપસ્થિત પરિવારજનો, મુરબ્બી શ્રી અંબાલાલ કાકા, કાંતિ કાકા, છબીલદાસભાઈ, પૂજ્ય ગુરુદેવ અને સર્વેને મારા સાદર નમસ્કાર. આજ રોજ 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ, આપણા ગુરુદેવનો પ્રાગટ્ય દિન, એ માટે એમને મને જ્યારે ફોન પર કહ્યું કે એ દિવસે તમારે 10-15 મિનિટ બોલવાનું છે, તો મેં એમને કહ્યું કે જેવી તમારો આદેશ. એમના આદેશ અનુસાર આજરોજ આપ સમક્ષ મકર સંક્રાંતિમાં જે એમનો જન્મ થયો છે, પ્રાગટ્ય દિન, એ બાબતે થોડું જણાવીશ. સૂર્યનું દક્ષિણથી ઉત્તર તરફ આયન, યાને કે તમસોમાં જ્યોતિર્ગમય, 14મી જાન્યુઆરી, 14નો અંક એટલે 14 એ 14 રૂપ ચંડી ચામુંડા. ચંડી અને ચામુંડા રૂપી 7 સ્વર્ગ અને પાતાળરૂપી અનંત શક્તિ ધરાવનાર આપણા ગુરુદેવ, એમનું પ્રાગટ્ય ઉત્તરાયણને દિવસે થયું. આપણા જેવા પામર જીવો, અજ્ઞાન અને અંધકારમાં વસતા જીવોને પ્રકાશ તરફ લઈ જવા માટે તમસોમાં જ્યોતિર્ગમય સ્વરૂપે તેઓ આપણા સર્વે માટે આ જ દિને પ્રગટ થયા છે. અને એ પ્રાગટ્ય દિને હું મારા તરફથી, મારા પરિવાર તરફથી અને નવસારી પરિવારજનો સર્વે તરફથી એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. 14 આજે એમનો 73મો પ્રાગટ્ય દિવસ છે. 73નો અંક એટલે 7 ને 3 10, 10 દિશાઓમાં વ્યાપ્ત એવી શક્તિનો પ્રચંડ સ્ત્રોત તેઓ ધરાવે છે. હવે ક્યાંક કોઈ વાણી દોષ ન રહી જાય કે શબ્દ દોષ ન રહી જાય, એ માટે પ્રથમથી જ હું ગુરુદેવની ક્ષમા યાચું છું, છતાં આપ સર્વેની ક્ષમા યાચું છું. આપણે જે સ્થળ પર બેઠા છે, જે અંગારેશ્વર ધામમાં બેઠા છે, એ અંગારેશ્વર ધામ એ આપણા દક્ષિણ ગુજરાતમાં નર્મદા કિનારાથી નારગોલના દરિયા કિનારા સુધી વાપીથી ટાપી કે જે ભગવાન પરશુરામની ધરતી કહેવાય છે એનો નકશો જોઈએ તો હું શરીરથી તમને શરીરની રીતે એક મારો જે અનુભૂતિ એમને કરાવી છે એ બાબતે વિચારીશ કે આપણું આ ધડ એક પૃથ્વીનો ભાગ છે અને આપણું મસ્તક એ આકાશ અને પ્રકાશ સૂર્ય અને તારાઓ સાથેનું એક બ્રહ્માંડનું પ્રતીક છે. તો આપણો ફેસ આ પૂર્વ દિશા, આ પશ્ચિમ, આ ઉત્તર અને દક્ષિણ, તો જ્યાં આપણે ત્રિપુંડ કરીએ છીએ, જ્ઞાન ચક્ષુ જ્યાં બતાવવામાં આવે છે એ સૂર્યનું સ્થાન છે. બ્રહ્માંડમાં જેમ સૂર્ય સ્થિર થયા છે ઈશાન ખૂણામાં, તે જ રીતે આપના ગુરુદેવ, આપના પૂજ્ય ગુરુદેવ દક્ષિણ ગુજરાતના ઈશાન ખૂણામાં, ઈશાન ખૂણામાં એક સૂર્ય રૂપે સ્થાયી થઈ ચૂક્યા છે અને પ્રકાશ, પ્રચંડ પ્રકાશ આપના સર્વ તરફ પાથરી રહ્યા છે. એવો સૂર્ય બન્યા છે તો આપણે તારા બનવા કોશિશ કરીએ એવી મારી અંતરની ઈચ્છા. હવે આજનો દિન એ પતંગનું પર્વ, પ્રકાશનો પર્વ કહેવાય. આજરોજ સર્વે પતંગનો આનંદ માને છે. પ્રથમથી વાણી દોષ અને શબ્દ દોષ માટે ક્ષમા યાચી એ મુજબ પૂજ્ય ગુરુદેવની તુલના હું એક એવા પતંગ સાથે કરી રહ્યો છું કે જે દક્ષિણ ગુજરાતના ઈશાન ખૂણામાં અંગારેશ્વર ગામના પૂર્વ ઉત્તર આકાશમાં એ પતંગ સ્થિર થઈ ચૂક્યો છે. એ પતંગનો રંગ છે ભગવો. એ પતંગની કમાન ક્યારેય છટકતી નથી, કારણ કે પૂજ્ય ગુરુદેવ ક્યારે ગુસ્સે થતા નથી. એ પતંગને ઠણકા મારવા પડતા નથી, કારણ કે તેઓ પ્રચંડ પ્રકાશ સ્વરૂપે સ્થાયી થઈ ચૂક્યા છે. અને એ પતંગને નમન બાંધવી પડતી નથી, કારણ કે 73મી વર્ષની જય ભયે પણ આપણને સર્વને શરમાવે એવી પ્રચંડ મનોબળ અને પ્રચંડ શારીરિક તાકાત બી ધરાવે છે. આ પતંગ પરમાત્મા રૂપી અદ્રશ્ય કન્ના અને પરમ શક્તિ રૂપી અદ્રશ્ય દોરી દ્વારા બંધાયો છે. હવે કહેશો કે પતંગ અને કન્ના દોરી તો તમે કહ્યું, પણ એક ફિરકી કહી તો મુરબ્બી શ્રી છબીલ કાકાની હું માફી માંગુ છું, પણ મુરબ્બી શ્રી પૂજ્ય છબીલ કાકા જેઓ બિલ્લી મોરાના ગંગા માતાના મંદિર પાસે પૂજ્ય ગુરુદેવના છાયારૂપ બેઠા છે, એવો છે આપણે આ પૂજ્ય ગુરુદેવના પતંગની ફિરકી. અને એ ફિરકીમાંથી એમને જે ધરમ પિલ્લું કર્યું ત્યારે આપણે સર્વે બિલ્લી મોરાના, નવસારીના સર્વેજનો આજે અહીંયા ઉપસ્થિત છીએ. અને આજના પ્રોગ્રામ માટે દિલ્હી પરિવારને પણ હું આભાર માનું છું કે આજનો આ પ્રોગ્રામ દિલ્હી થવાનો હતો, એની જગ્યાએ અહીં જ થયો. અને આ 73મો પ્રાગટ્ય દિન 7/10 અને 14મી જાન્યુઆરીના અંક બાબતમાં આપ સર્વ સમક્ષ વાત રજૂ કરવાનો મને એક તક ગુરુદેવે આપી, એ બદલ હું એમનો ઘણો ઋણી છું. હવે એ અનંત દોરી, એ છબીલદાસભાઈ રૂપી ફિરકી કે જેનો દોરો ક્યારેય ખલાસ થવાનો નથી, કારણ કે પરમાત્મા અને પરમશક્તિનો રૂપી અનંત દોરીથી બંધાયેલ છે. અને આ પતંગ ક્યારેય કપાવવાનો નથી, ક્યારેય કપાવવાનો નથી. યુગો યુગો સુધી આ અંગારેશ્વર ધામમાં વીરપુર અને શિરડીની જેમ સદા સર્વદા ચકતો રહેશે એવી મારી અંતરની અભિલાષા છે. અને અને આપણે સર્વે સાંજે જ્યારે પતંગ ચગાવે છે અને તેની સાથે જે એક લાલટેન સાથેનું બલૂન મૂકવામાં આવે છે, એવું એક બલૂન બનીએ, એક દીવાદાંડી સ્વરૂપ બનીએ, તોય બસ એટલી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું.
ઓમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઉપસ્થિત પ્રિય આત્મન, મારે આ નારી કે રૂપ મેં ઇસ વિશ્વ મેં હમારા આપકા જો અવતરણ હુઆ હૈ કે આપકો અપની શક્તિ કી જાણકારી હૈ, આપકા સ્વરૂપ ક્યા હૈ, आपका स्वरूप शुद्ध है, पवित्र है, विराट है, संकल्पवान है। आप अपने विषय में जानते हैं कि नहीं? पूरा जगत, पूरा ब्रह्मांड आपके अंदर है। जो अंदर है उसी का विस्तार आपका ब्रह्मांड है। कहीं कोई खंडन की बात नहीं है। आप किसी भी संप्रदाय में हैं, कोई पूजा पद्धति में हैं, आप कहीं भी किसी मंदिर में जाते हैं, कहीं कोई खंडन की बात नहीं है। समझने की बात है, जीवन में उतारने की बात है। कभी आपने अपने विषय में सोचा? आप प्रकृति को देखें। हमारे अमरलाल साहब, हमारे डॉक्टर सुरेश गांधी ने बड़े सुंदर विचार आपको दिए, उसी का आधार लेकर के वेद और विज्ञान के माध्यम से आपको आपका परिचय कराऊंगा। प्रथम यह मान लें, आपको किसी का खंडन नहीं करना है, क्योंकि ज्ञान का अभाव खंडन करता है। हम अपना ही खंडन करते हैं, हम अपने को ही जो निर्माण करना चाहिए अपना, उसकी जगह अपना ही विनाश करते हैं। हमारा आपका जीवन पोषक है, लेकिन अज्ञान के कारण हम दाहक बन जाते हैं। हमारे पास सब कुछ है। आप नर हैं कि नारी, अमीर हैं कि गरीब, बुद्धिमान हैं या नहीं पढ़े, लेकिन अनंत शक्ति हमारे आप में है। आप थॉमस एडिसन की बात लें, न्यूटन की लें, आर्किमिडीज की लें, सूरदास की लें, कबीर की लें, इनके पास क्या डिग्रीज थे? आज आपका विज्ञान भी मान रहा है, आपका जन्म स्वस्थ होकर जब प्रकट हुए तो अनंत शक्ति के आप मालिक हैं। लेकिन हम अपने को नहीं पहचान सके, और न पहचानने के कारण ही हम बहुत कुछ संघर्ष, दुख उठाने के बाद भी जो सफलता मिलनी चाहिए वो नहीं मिली। कोई भी कार्य करने के लिए पहले आपको विचार करने पर, आप में विचार शक्ति है। पशु अपने ढंग से जिएगा, चाहे मच्छर की बात हो कि शेर की बात हो, चाहे पोपट की बात हो कि कागले की बात हो, वो अपने ढंग से जी लेंगे। लेकिन हमें आपको जो स्वतंत्रता मिली है, ये परमेश्वर की सर्वोत्तम देन है कि आपने अपने विचारों का स्वागत किया, आपने अपने विषय में कुछ सोचा, अपने विषय में जानने की कोशिश की। ये प्रकृति को देखिए, हर चीज पूर्णता की ओर जाती है। गेहूं गेहूं बनेगा, आम की गुठली महान वृक्ष में से फिर गुठली बन जाएगी। प्रकृति में जो कुछ भी आप देख रहे हैं, समय और संजोग से उसमें फल आता है, उसमें पूर्णता है। अब इसी बात को वैज्ञानिक ढंग से कह दूं, आपके पास कोई पौधा है, उसे आप खातर न दें, पानी न दें। आपने खातर पानी भी दिया, लेकिन अगर उस पर 2 किलो का पत्थर रख दिया तो उसका विकास नहीं होगा, उसका डेवलपमेंट नहीं होगा। वैज्ञानिकों ने स्वीकार किया कि जहाँ दबाव है प्रकृति में वहाँ विकास रुक जाता है। आप कर्म करते हैं, पूजा पाठ करते हैं, हरिद्वार जाते हैं, काशी जाते हैं, अपने अपने गुरुओं के पास जाते हैं, तीर्थ करते हैं, ये सब तो है खातर पानी, लेकिन आप पर दबाव क्यों है? संघर्ष तो कर रहे हैं लेकिन आप बढ़ क्यों नहीं पा रहे? आपके अंदर जो अनंत बैठा है, आपके अंदर जो अनंत शक्ति है, सिर्फ आपके पास एक दबाव आ गया। सब कुछ है, हम लोग परमात्मा के सर्वोत्तम कृति हैं। हम चाहते हैं आकाश को छूना, हम चाहते हैं प्रकृति पर विजय प्राप्त करना। हर व्यक्ति के अंदर एक भावना है कि मैं जमीन से आकाश तक पहुंचूं, यथार्थ पर पांव रखकर आप आसमान तक पहुंच सकते हैं। पहले यथार्थ क्या है उसे समझें, ये सब आपका जीवन विचारणी बनाना पड़ेगा। जैसा कि शुरू में मैंने कहा कि हमारे समक्ष जितने सफल हैं, वैज्ञानिक दृष्टि से देखूं तो भी आप पाएंगे, जैसे सर सीवी रमन हैं, विक्रम साराभाई हैं, श्याम पिथौरा हैं, ये लोग काफ़ी शिक्षित हैं। जैसा शुरू में कहा, आर्किमिडीज की बात करूं, न्यूटन की, देखा जाए तो इनके पास डिग्रीज डिप्लोमा नहीं था, लेकिन फिर भी अपने अंदर महान क्रांति पैदा की है। आपसे मैं नहीं पूछूंगा, लेकिन ये बताना चाहूंगा, यहाँ जितने भी उपस्थित हैं, हमारी भारत की संस्कृति की बात पूरे विश्व के लिए है, केवल आपके लिए नहीं, लेकिन फिर भी आप जो मेरे समक्ष उपस्थित हैं, इतना स्वीकार कर लें। आपसे नहीं पूछूंगा कि आपने पढ़ाई कितनी की, पैसा कितना कमाया, किस पद पर हैं, सिर्फ इतना कहता हूँ, आप नर हैं कि नारी, आप बालक हैं कि बालिका, परमेश्वर स्वयं आपके अंदर विराजमान है, उपस्थित है। वैज्ञानिक वैचारिक धारा पर आप में अनंत शक्ति है, पूरा आकाश, वायु, अग्नि, जल, पृथ्वी, इसमें कितनी शक्ति है जिससे आपका यह पिंड बना, आप नर हैं कि नारी, लेकिन हमारा विकास क्यों नहीं हो रहा? जो स्वतंत्रता हमें मिली सोचने की, उस पर एक दबाव आया कि आप वर्तमान में हैं, हमारे आप पर दबाव भविष्य का जबरदस्त है। जो भविष्य अभी पैदा नहीं हुआ, केवल आपकी कल्पना है, कल जब आप उठेंगे तो जिम्मेदारी आपके हाथ में आएगी, तो कल की चिंता में आज आप कमजोर क्यों हो गए? कल क्या होगा, परसों क्या होगा? पिछला कल आप अच्छी तरह बिताए, कई सालों से आप गुरु पूनम पर, मनीषानंद के जन्मदिवस पर यहाँ आ रहे हैं, हर साल आप अच्छी तरह मनाते हैं, पंजाब से भी आते हैं, दिल्ली से भी, गुजरात है, बॉम्बे है, पूना है, और मूल गुजरात और पंजाब के होते हुए भी लोग कनाडा अमेरिका से भी आए और आते ही हैं, आज भी आए हैं। आखिर साल भर में आपकी क्या उपलब्धि रही। पिछली बार जब आप जन्म दिवस पे आए थे, जो आपके समक्ष विचार दिया था उसके आधार पर आप अपने को कितना ऊंचा उठाए, अगर उठाए हैं तो धन्यवाद, और नहीं उठा पाए तो कारण सिर्फ ये रहा, दबाव, भविष्य का दबाव। जैसा कि शुरू शुरू में कहा कि वैज्ञानिक भी मानते हैं कि प्रकृति में भी अगर कोई डेवलपिंग प्लांट है उसके ऊपर 2 किलो का पत्थर रख दोगे तो उसका विकास नहीं होगा। तो नेचर का एक नियम है, आप जब इस धरती पर आए थे था आप पर कोई दबाव,